एकत्र फाउंडेशन प्रस्तुत वार्ताकार राधेश्याम शर्मानी वार्ता सड़िया ऑडियो पठन मनाली जोशी। चारेकोर लांबी छायावाड़ा घटादार वड़ अने लीला देखावाना परिश्रम में सूका खम बनी बैठेला वखड़ाओ वच्चेनुं गाम। एक मोहल्लो धूड़ाड़ो होवा छता धूड़ खास उड़ती नथी, सिवाय के सपाटो घसड़ती वृद्धाओ लगनगाड़ामां वरघोड़ो जोवा नाके तापमां रघवाई रघवाई दौड़ती पसार थाय। सीममां जता के वड़ता सपाटो आनी आज, पण धूड़ कोण जाणे नथी उड़ती, पवन पण नथी उड़ाड़तो। आजूबाजूना सुस्त घरोनी चौकड़ीना खाड़ो नीतरे जमे कि चूए एटले पण धूड़नी पाखो भींजायेली रहती होय। आखी आ शेरीमां छोकरा तोफानी छोकरा ज नहीं होय छे ने? छे ज तो। जे घर में आपणे पग मूक्यो छे ए घर में तो त्रण छोकरा छे। एक दसेक वर्षनो टूंका पण वाकड़िया वाड़वाड़ो पांचमी चोपड़ी में भणतो छोकरो, एनी बे बहनों, एक घाघरी पुलका में जोवा वड़ती ने एक्सरसाइज बुक में दूधनो हिसाब माने लखी आपती 13 वर्षनी, अने बीजी फराक चड्डी में रहती सतत नाक न सीकती वाड़ू पहला घूंटी जती अने ऊँघमां जबकी जती 7-1 वर्षनी। आ छोकरा फड़िया में खास नथी जोवा मळता। एमनी मानो सड़िया पर सुकावा लटकावेलो सालो चणियो अने छोकराना वस्त्रो एमना करता तो वधारे बहारनी हवा लेता हशे। हवा? अहींनी हवाने ठंडी लहर कही शकाय, पण श्वासमां खेंचता धीरे धीरे देहमां सीसा जेटली वजनदार थई जती होवानी वातो छोकरानी माँ पड़ोसणने घणी वार दीवानी दीवेटो वणता संध्याकाळना पारदर्शी अंधकारमां ओटले ऊभी ऊभी करे छे। आ वात थाई छे ए घरमां कोई माताजीनी पीठ छे, बाप दादा वारानी कोई दैवी शक्तिनो कहे छे के हाथो छे गोखमां। घरनो मालिक जे भाड़ुआत सांजरे दीवो करे नवरात्रमां अफवास नहीं तो निवेद धरे एने ज मकान भाड़े आपतो। घरमां पहला एक डाक्टर, पछी एक रसोईयो अने हवे कुटुंब नियोजन खाता तरफथी आ बाई एना 3 छोकरा साथे नौकरीए 3-1 मासथी आ गाममां आवी हती। मकान नीचा घाटनुं नडियावाड़ू हतुं, ऊपर एक माड हतो पण ए माड करता कातर्युं वधु कहेवाय। नडिया परथी ચોમાસામાં સંચવાવાળો ધારે તો નીચેથી પસાર થતી પનિહારીઓના માથા ઉપરનું 3જું બેડું અચૂક ઉપાડી લઈ શકે, પણ આવો તુક્કો કોઈને સૂજે એવું છેલ્લા કેટલાય વર્ષથી કદાચ નહીં બન્યું હોય। કોઈને સંચવા પણ નડીએ ચડાવ્યો હોય તો આવું બને ને, પણ અચંબો તો જુઓ કે નડિયા થોડા વાંદરાઓ કૂદાકૂદ કરી આમ તેમ જોર કર્યો હોય એટલા જ, બાકી નડિયા આમ સલામત હતા। ઘરધણી અને ડોશીઓ કહેતા જુગદંબાનો પ્રતાપ બાપ અને છીકણીનો ઊંડો સડાકો। નડિયા પર કાંટાઓના ઝાંખરા ઢાળેલા રહેતા અને ઠંડી લહેર આવતા કોક સપનામાં એ મુક થઈ જતા। કેટલીક વાર ગોળ ચકરાવા લેતી સમડીઓ ખાસ તો આ ઘરની પ્રદક્ષિણા ફરતી, આવું દૃશ્ય છોકરા મહોલ્લામાં હોય ત્યારે જોતા। આજે પણ વાંકડિયા વાડવાળા છોકરાએ એ મુજબ ચકરાવા લેતી સમડીઓ જોઈ। સમડીઓ જાણે એકબીજાની સાથે લડતી હતી, પણ બધી ધીરે ધીરે વેરાઈ જવા લાગી। છોકરાએ આંખ તાણી તાણીને જોયા કર્યું અને કેવળ 2 સમડીઓ સિવાયની બીજી સૌ વિમાનની જેમ અલોપ થઈ ગઈ। 2 રહી હતી અને ગમત કરતી હતી। ગેલમાં આવી છોકરાએ 2 બહેનોને નીના વાસલી બૂમથી બોલાવી। એક સમડીની ચાંચમાં કશુંક હતું, એને મેળવવા બીજી સમડી ચક્કર લગાવી પાછી તરાપ મારતી હતી, પણ પેલી છોડતી નહોતી। એકવાર તો એ નવી સવી આવેલી વીજળીના વાયર વચ્ચે ભરાયે પડત પણ બચી ગઈ। બીજીનું જોર વધુ હતું, પહેલીએ ચાંચમાંની વસ્તુ પોતાના નડિયા પર નાખી દીધી અને ભૂરા આકાશમાં કુંડાળા કરવા લાગી. છોકરાનું કુતૂહલ વધ્યું. એક ઘરના પાઇપ પર જરા ચડી પોતાના નળિયા પર પડેલી પેલી વસ્તુ જોયા સિવાય એ રહી ના શક્યો. એ તો એક ચૂથાયેલો ઉંદર હતો. એવામાં તો બીજી સમડી ઉંદરને ઉપાડી ચડપ ઉડી ગઈ. પહેલી ફરતી જ રહી અને છોકરો માની બૂમ છૂટતા ઘરમાં ગયો. જતા જાળી ઉગાડતા એનો હાથ સળિયામાં અજાણપણે ભાછો ભરાઈ ગયો. એણે બહુ ખેંચ્યો પણ હાથ નીકળે જ નહીં. બેન કહીને કરાંજ્યો, પાછો મારો હાથ સળિયામાં ભરાઈ ગયો. જરાય ગભરાયા વગર બીજી રૂમમાંથી આવેલી છોકરાની માએ એના કાંડા અને કોણીને એવી યુક્તિથી સળિયામાં ગોઠવી હાથ સેરવી લીધો કે છોકરો અને પાછળ બાવરીશી ઊભેલી એની બે બહેનો તાકી જ રહી. ફળિયામાંથી એકદમ ધીમી ગતિએ એક ઊંટ પસાર થયું. ઊંટના ઢેકે કાઠડો તો હોય પણ જાનની વહેલમાં હોય છે એવો નાનો ખાટલો અને પાછળ એક ઘોડિયું હાલતું ડોલતું લટકાવેલું હતું. ઘોડિયાના ખોયાનું કપડું પોમચાના લાલ રંગનું હતું, જેના પર સફેદ રંગમાં અશ્વ અને ધજાવાળો ભાલો લઈને બેઠેલો સવાર ચિતરાયેલા હતા. મા બોલી, ચાલો જમવા હવે. અને પોતાને પૂછતી હોય એમ, ટપાલી આવ્યો? બબડી. પણ જવાબ આપવા ત્યાં કોઈ નહોતું. અંદરના ઓરડામાંથી થાળી પછડાવવાના, વાડકી ખખડવાના અવાજ આવતા હતા. એકલી પડી ગઈ એવી લાગણીમાંથી છૂટવા કાયમ કરતી એમ, ઓરડાની વસ્તુઓ બરાબર છે કે નહીં, કશું અસ્તવ્યસ્ત તો નથી ને, એની તપાસ એક નજરે કરી લીધી. બંધ થાય એવી રીતે જાળીના બે બારણાના છેડા પરસ્પર ગોઠવી ખેંચ્યા. ગચ્ચ કરતીકને જાળી ફીટોફીટ વખાઈ ગઈ. ખુર્ર કરતીકને એક ચકલી ઉડીને કોઈ પ્રૌઢ દેખાતા પુરુષના ફોટા પાછળ બેસી ગઈ. હવે જાળીનો હડો વાંખવાનું કામ હતું. એ ના વાંખે તો વાયરો આવીને જાળી ઘણીવાર ધક્કેથી ઉગાડી દેતો, જે તો આ સ્ત્રીને કદી ગમતું જ નહોતું. શિંકામાં ગરમું ઉગાડી રહી જાય અને ઉંદર બિલાડા તાજા રાંધેલા ખોરાકને ગમે તેમ અભડાવી જાય, એ જેમ એને ગફલતથી પણ નહોતું પાલવતું, એવું જ આ જાળી બારણા ભીડાવવાની બાબતનું હતું. નથી ને ઉંદર બિલાડું ને એની પાછળ કૂતરું, બધા ભેગું પેસી જાય. હાથમાં હડો પકડી એને પાસેના નાકામાં પ્રવેશી જાય એ ડબે જોરથી ધકેલવા લાગી. હડો એક બગડેલા હિંચકામાંથી, ઊંજ્યા વગરના હિંચકાના કડામાંથી જેવો કિચુડાટ નીકળે એવો અવાજ કરતો કરતો ઝંપી ગયો. તંગ થયેલા જ સળિયાવાળી જાળીના મજાગરાએ જરીય શ્વાસ હેઠો મૂક્યો. હિંચકો તો આપેલા ખંડમાં ય હતો. મકાન માલિકની દયાની સ્મૃતિરૂપ આ હિંચકો પ્રત્યેક ભાડવાતને મળતો. આ ઘર માટે ભારે વહેમી માનસ રાખતી મકાન માલિકની નવી વહુને આ હિંચકો સદેલો નહોતો. હિંચકો થોડોક હલાવતા જ એને ચક્કર આવતા ને એના પર સૂઈ રહ્યા પછી વડાંટા લેતા અજગરુના જ સ્વપ્નો દેખાતા. બંધ જાળીના સળિયાની છાયા પ્રકાશ ફેંકતા સૂર્યકિરણોના હિસાબે ફાટો પડેલા હિંચકાના પાટિયા પર પડતા એ બીધી. હિંચકો એક તોતિંગ માંચડા જેવો કેમ એને લાગ્યો એ એની સમજમાં ઉતર્યું નહીં. બીજા ઓરડામાં જ્યાં 13 વર્ષની નીના વાસલી અને સુરેશનું ખાવાનું કાઢી આપતી હતી ત્યાંય તુરત ગઈ. આ ઓરડો ટાઢો હેમ હતો. ઉઠ નીના, હું ખાવા આપું છું, કહી પાટલે બેસી એ પીરસવા લાગી. પીરસતા એને ખ્યાલ આવ્યો કે પોતાના વસ્ત્રો ઢીંચણથી અદ્ધર ચડી ગયા છે અને પગની આછી રૂવાટી સાથળના દબાવથી જાણે બહાર ધસી આવી હોય એમ દેખાવા લાગતા એણે સંકોચના માર્યા સાલ્લાની કોર છેક નીચે તાણી લીધી. દરમિયાન નીનાનું ને પોતાનું ભાણું પણ થાળીમાં કાઢવા લાગતા મનમાં એ બોલી, આ રીતે મારા પગ દેખાઈ જાય એમને નહોતું ગમતું. અને કોઈએ રંગીન સ્લાઇડ મૂકી હોય એમ ચિત્તમાં એક લાંબા બુટિયા ઝુલાવતી સ્ત્રીનો ચહેરો ઝબકી ગયો. સ્ત્રીની આજુબાજુ છાપેલા અક્ષરોની ગાડીઓ જ છૂકછૂક પડઘાવતી સામસામી દિશામાં દોડવા લાગી. ગડગડીએ જતા પૈડાની વચમાંના અવકાશમાંથી ડોકાઈ જતા તળાવ ને નાળા જેવી સ્થિર દ્યુતિવાળી એ બની ગઈ ક્ષણાર્ધ. બા શાક, છોકરો ધીમેથી બોલ્યો. બાએ સાંભળ્યું નહીં એટલે એણે ઊંચે જોયું. બા ક્યાં જોતી હતી? ફરી શાક. યંત્રવત હાથ ઊંચો થયો અને કઢાઈમાંના જૂજ શાકને ઉપર તળે કરી લઈ આવ્યો. શાકના થાળીમાં પડવાના થપ અવાજ સાથે સુરેશે જોયું તો બિયા બહાર નીકળી પડેલું રીંગણનું શાક અને પેલો મરેલો ઉંદર એક થઈ ગયા. એ ખાસ ખાઈ ન શક્યો. વાસલી કોડિયા સાથે રમત રોડિયા કરતી હતી. તે માએ સામું જોઈ ખાઈ લે કહી ટપારી. નીના લેસન પૂરું કર્યાના અને રાંધવામાં માને મદદમાં આવ્યાના સંતોષ સાથે જમતી રહી ને એને ભાન પણ ન રહ્યું કે માએ ખાધું ખરું પણ નામોચું કર્યા જેટલું જ. ઝટપટ હાથ ધોઈ સાલ્લાથી લૂછતી એ ને નીના એઠવાડના વાસણ એકઠા કરવા માંડ્યા. સુરેશને વાસલીએ દફતર ભરવા માંડ્યા. વાસલીનું એના સફેદ દફતર ઉપર વાદળી દોરાથી ટાંકેલા મોર તરફ ધ્યાન ગયું. એને એ તો સમજાણું નહીં કે આ મોર છે, છતાં મોર જેવો કેમ નથી? મોરના પીછા જ જાણે નહોતા. એણે જરા રૂંધી માનતો ચકોર સુરેશ કહે, વાસલી જલ્દી કર નકર મોડું થશે ને માર્ગ કપાઈ જશે. ચોકડીમાં વાસણ ઉટકતી નીનાએ રખ્યા વાસણના ઘર્ષણ ધ્વનિમાં માતાની આગળ પોતાનો પ્રસ્તાવ મૂકી દીધો. બા મારે કંપાસ જોશે. થોડીવાર વાસણ ઘસાતા જ રહ્યા. માં બોલી, પહેલી પછી પગાર આવે એટલે લાવીશું. પણ બેન કહેતા હતા કે વર્ક બાર ઊભી રાખશે, તું ચિઠ્ઠી લખી દે ને. લખી આપીશ, મારે દવાખાને મોડું થઈ જશે. લેકર જલ્દી, બીજું કામ છે. ત્રણેય છોકરા નિશાળ જવા તૈયાર થતા ગયા તેમ તેમ જાડીમાંનો તડકો પેલા સળિયાની છાપને હિંચકા પર વધુ ને વધુ ઘૂંટવા લાગ્યો. સુરેશ બારણા પાછળના ચપ્પલ લેવા ગયો ત્યારે પેલા સળિયા એના ટેનિસની વાડેલી બાઈ પર ઓકળાયા. પણ ત્યાંથી નીકળીને પેન માંગવા અંદરના ઓરડામાં ગયો ત્યારે પાછા હતા ત્યાંના ત્યાં હિંચકાને લટકાવતા સળિયા પણ આ જાળીના સળિયાના પરિવેશમાં એક થઈ ભળી ગયા. હડો ખુલી રહ્યો છે, કડા જેવો કિચુડ કિચુડ અવાજ. હિંચકો સ્થિર છે. હડો હિંચકો છે એની યાદ વારંવાર આપે છે, પણ એનો પડઘો ક્યાંય પડતો વર્તાતો નથી. જાળી ઉઘડતા સળિયા ગાયો. સળિયાને સ્થાને બારણાની ફ્રેમનું લંબચોરસ ચોકઠું. ચોકઠામાં ગાયના શુકન જોવા ઊભેલા ત્રણ છોકરાના પડછાયા. હિંચકા પર ત્રણેય બાળકોના માથાને ઊંચા નીચા શિખરમાંની એક ચડી બીજી તરફ ઉતરતો મંકોડો દડમજલ કરી રહ્યો. અલ્યા જાળી બંધ કરતા જજો, મારે ઊઠવું પડશે. અંદરથી માનો અવાજ અને પાછી જાળી બંધ. સુરેશનો ઘાંટો. આ સૂર્યાએ જ એકવાર એના ભયને રિક્ષામાં જતા રહેતા રોકી રાખ્યા હતા. એ વળગી ના પડ્યો હોત તો એ જ વખતે જતા રહ્યા હોત, પણ તોય. પ્રસૂતિ ગૃહના ડાક્ટર સાહેબ કહે છે, આમે એમને જેલ તો થવાની જ. તમે ફરિયાદ ના કરો એટલે એ કાંઈ છૂટી નહીં શકે. પણ આજ તો મારે વહેલા ભાગવાનું છે. નવું દર્દી છે બહુ ગભરાટ્યું ને, ક્યાંક કેસ બગડી જાય તો. આવા ચણિયાનું નાડું ક્યારનું બદલવું છે પણ ટાઈમ જ મળતો નથી. ટપાલે ના આવી? પેલા ભય તો કહેતા હતા કે પેપરમાં છપાવીને તુરંત મોકલીશ. ત્યાં તો સળિયા બહારથી આગંતુકનો ખાખી અવાજ. બેન તમારી ટપાલ. ટપાલમાં એક દૈનિક પેપર હતું. ઝટઝટ રેપર તોડી પેપરના પાના ઉથલાવતા, જ્યાં સિનેમા નાટકની જાહેર ખબરો હોય છે એ છઠ્ઠા પાને આજુબાજુ કરકરી રૂલ મૂકેલી એક જાહેર ખબર છપાઈ હતી. એમાં બે ચોટલામાંથી એકને ઉન્નત ઉર પ્રદેશ પર ઝૂલતો રાખી બેઠેલી એક નખરાળ જણાતી યુવતી અને બીજી તરફ ઊંચા ઓળેલા વાડવાળી અને આછી મૂછોવાળી એક ઠરેલ વ્યક્તિનો ફોટો હતો. યુવતીના ફોટા નીચેનું લખાણ: બાય ચંદ્રિકા, જે ચંદુલાલ પરમાનંદ દવેની ઔરત. મુકામ પોસ્ટ થલતેજા. ઉંમર વરસ 30. બાજુના ફોટાવાળા ઇસમ, જે આરએમપી દાક્તરને નસાડી ગઈ. પુરુષના ફોટા નીચેની વિગત: મધુકાંત ઉર્ફે માધવલાલ પ્રહલાદજી વ્યાસ. ઉંમર વરસ 40. મૂળ ગામ રૂપાપરના મજકૂર ઔરત સાથે 3 માસથી ભાગી ગયેલ છે. પછીના ફકરામાં: કોઈ નાના ગામમાં ડૉક્ટરનો ધંધો કરવા અને ધણી ધણિયાણી તરીકે રહી જવા સંભવ છે. બાઈ ચંદ્રિકા પોતાના જજમાન વૃત્તિ કરતા ધણીના ઘરમાંથી 25 તોલા દાગીના ને પોતાના 9-1 વર્ષના વિનોદ નામે છોકરાને જોડે લેતી ગઈ છે. છોકરાના 2-3 દાંત પડી ગયા છે અને કદી મોંમાંથી જીભ બહાર રાખવાની એને ટેવ છે. બાઈના જમણા હાથે રામ નામ સત્ય છે એવું છૂંદણું ત્રોફેલું છે, જે કોઈ પત્તો આપશે એને યોગ્ય સિરપા વાપીશું. અને તા ક માં: વ્યાસ સાહેબ, તમારા વર્તનથી અમને કોઈ જાતનો બાદ નથી, પાછા આવશો તો કોઈ ઠપકો આપશે નહીં. બા બાપુજી બીમાર છે, વાસલી કલ્પાંત કરે છે. લિખિત અંગ: જશોદા માધવલાલ. થોડીવાર પુરુષના ફોટા સામું જોઈ શ્વાસ ખાતી પેલા હિંચકે છપાયેલ તપેલા તળિયા પર બેસતા બોલી: તમે જનોઈથી આવી આને ખતર ગળે ફાંસો ખાવાનું લખો છો પાછા? એના ચોટલાથી ફાંસો કેમ નથી ખાતી? પણ પાછું એને સાંભળી આવ્યું કે પેલીએ કોઈ અજાણ્યા સ્ટેશનથી લખેલું કે દાક્તરે મને નહીં પણ હું દાક્તરને ભગાડી ગઈ છું, ત્યારે એ અન્ય મનસ્ક થઈ ગઈ. પોતે તો પેપરમાંય છપાવી માર્યું અને પોતાની ફરિયાદ પણ દાખલ કરાવવા ઈચ્છતી હતી, જ્યારે પેલીએ તો હિંચકો હાલવા માંડ્યો. જાડીના સળિયા ઘડીકમાં હિંચકાના પાટીએ તો ઘડીકમાં નીચે છોપર છપાવા માંડ્યા. એ જાડી બહાર સળિયા પર જોવા લાગી. પ્લાસ્ટર ઉખડી જતા વિરૂપ બનેલી ઇમારતની કાળની થપાટોથી ટોચાયેલી ઈંટો આજે જાણે કે એણે પહેલી જ વાર ધારી જોઈ. એની દ્રષ્ટિમાંથી અત્યારે એક અવાજ ઉપસતો હતો: કિચુડ કિચુડ કિચુડ. જાડી આગળ કોઈ આવીને અચાનક ઊભું, નૈની છાયામાં જાગે ત્યાં તો પ્રસૂતિગૃહના પટાવાળે કહ્યું: બૂન ઝટ, નવા કેસની કસ ઉવાવળ થઈ ગઈ, સાપ તમને અબીહાલ હેળો બોલાવે. થોડી વારમાં જ હિંચકા પરના સળિયા પર તાળાબંધ કમાડ દેવાઈ ગયા. માતાના ગોખમાં એકલો દીવો ઝળહળતો હતો.